તારીખ 24/10/1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 11, પાના નંબર 5.
પાત્રતા એક વિશિષ્ટ ધર્મને યોગ્ય ભૂમિકા છે, જેના અનેક લક્ષણો છે. આ પ્રકરણ શરૂ કરતા પહેલા જે વાત આવી એમાં પાત્રતાનું એક લક્ષણ તો છે, એમાં છે કે આવા આત્માર્થી જીવને પોતાનો આત્મા જીવીએ છીએ અને આ જગતમાંથી તેને કાંઈ જીવતું નથી, એવી જેની દ્રઢ વૃત્તિ છે તે પાત્રતા પ્રગટ પાત્રતા છે. પાત્રતાના બે પ્રકાર લીધા છે, ગર્ભિત પાત્રતા અને વર્તમાન પાત્રતા. તો આ વર્તમાન પાત્ર જીવ છે, ખાસ પાત્ર જીવ છે, જેની પોતાનો આત્મા જ જોઈએ અને આ જગતમાંથી એને બીજું કાંઈ જોઈતું નથી. તેથી તે જીવ સરળ પરિણામી છે. એ પણ આ પ્રકારે સરળ પરિણામી થયેલો જીવ પાત્ર છે અને તે નિજ દ્રઢ સ્વભાવને ઓળખી શકે તેવી પાત્રતા વાળી છે. ત્યાં તો સ્પષ્ટ વાત એવી છે કે તેનો પ્રયત્ન સ્વદ્રઢ સ્વભાવનો નિર્ણય કરવાનો પ્રયત્નવાન છે તે જીવ પણ પાત્ર છે. જેને આત્મા જોઈએ છે, માત્ર આત્મા જોઈએ છે અને તેથી તે આત્માના સ્વરૂપનો નિશ્ચય કરવા માટે તત્પર છે, તે તત્પરતા પણ પાત્રતાનું જ લક્ષણ છે. ગર્ભિત પાત્રતાનો વિષય તો ગર્ભિત હોવાથી પ્રગટપણે એના લક્ષણો જોવા મળતા નથી. વર્તમાન એની પ્રવૃત્તિમાં, વર્તમાન દશામાં એના લક્ષણો જોવા મળતા નથી. તેથી જે ગર્ભિત પાત્રતા છે એ સામાન્ય જીવની સમજમાં ન આવે એવો વિષય છે. પરંતુ જ્ઞાનીઓના સાતિશય જ્ઞાનનો તે વિષય છે. જ્ઞાનીને કોઈ એવી પાત્રતા, સામાજીવની ગર્ભિત પાત્રતાને પણ જાણી લેવાનું જ્ઞાનની અંદર અતિશય થાય છે. એ અતિશય દ્વારા એ ગર્ભિત પાત્રતાવાળા જીવને પણ ઓળખી શકે છે, સમજી શકે છે એની પાત્રતા. પણ એ કોઈ સામાન્ય જીવનો વિષય નથી, એટલે એ વિષય આગમની અંદર પણ ચર્ચિત નથી, ચર્ચાયેલો નથી. અને એ વિષય બીજાને પણ કામ નથી. પોતાને પણ એની સમજ ન હોય, પોતાને ગર્ભિત પાત્રતા હોય તો પણ એનો ખ્યાલ પોતાને ન આવે, બીજાને પણ ન આવે, પણ કોઈ જ્ઞાન સાથે છે જ્ઞાનમાં જ્ઞાનીને અમી જ્ઞાનીને એ ખ્યાલ આવવાનો સંભવ છે. એ પ્રકારે ઉપયોગ ચાલે તો તેથી અહીંયા એને ચર્ચવાનો પ્રશ્ન રહેતો નથી. હા, એ વચન શાસ્ત્રમાં હોઈ શકે છે, કેમ કે સાતિશય જ્ઞાનમાં અનેક પ્રકારનું અતિશય જ્ઞાનનું છે, એમાં આ પણ એક પ્રકાર છે, એટલે શાસ્ત્રમાં આવે. જ્ઞાનના અતિશયનો વિષય ચાલે શાસ્ત્રમાં, તો ત્યાં પણ આ એક અતિશય છે. જ્ઞાનના અતિશયો અનેક પ્રકારે છે, જેમ કે એને પોતાના ભાવાંત પણ ભાષો છે. શ્રીમદજીએ કહ્યું કે અમે એક ભાવમાં એક ભાવ કરીને અમે મોક્ષમાં જશું, તો એમના એ સાતિશય જ્ઞાન વિષય છે. સામાન્ય રીતે તો જીવને પોતાના આ ભાવનું આયુષ્ય પૂરું થાય એવું પણ સમજમાં ના આવે, ક્યારે પૂરું થશે એ કંઈ ખ્યાલ ના આવે. સંવિજ્ઞાન કે મિથ્યા જ્ઞાનનો વિષય નથી, પણ છતાંય એક ભાવ પછી પરિપૂર્ણ શુદ્ધતા મોક્ષ દિશા પ્રાપ્ત થશે એવું સાતિશય જ્ઞાનમાં આવી જાય છે. એ સાતિશય જ્ઞાનનો વિષય છે, પણ ત્યાં તો એમ કહેવાય કે એમની પ્રગટ પર્યાયના કેટલાક લક્ષણો જોઈને, કે એ લક્ષણો ઉપરથી એટલું બધું સીધું દેખાવું એક અતિશય ને સૂચવે, એટલી ચોક્કસ આગાહી કરવી એ અતિશય ને સૂચવે. સમ્યક જ્ઞાનમાં પાછળથી એમના પત્રો અને ચર્ચાઓ અને પુસ્તક વાંચ્યા પછી આત્માનુષ્ઠ ક્યાં દેખાય છે? દેહની ચેષ્ટા વગેરે દેખાય, મનની ચેષ્ટા દેખાય, વાણીની ચેષ્ટા દેખાય. વાણીની ચેષ્ટા તો હતી, દેહની ને મનની ચેષ્ટા નહોતી, વાણીની ચેષ્ટા તો હતી. ભાષા ઉક્ત વચનામૃતમાં આત્મકાર્ય માટે દ્રઢપણે કટિબદ્ધ આત્મામય જીવન થયું છે તેવા એકાંત આત્માર્થીપણાના ભાવને વર્તમાન પાત્ર એવું પ્રગટ પાત્રતા વિશેષણ આપ્યું છે. આજે કહ્યું જીવન આત્મામય જ કરી લેવું જોઈએ, ભલે ઉપયોગ સૂક્ષ્મ કાર્ય કરી શકતો ન હોય પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્યથી લાભ છે ને મારે આ જ કરવું છે, એમ જેનું જીવન આત્મલક્ષી થયું તે જીવ વર્તમાન પાત્ર આ પાત્ર વર્તમાન પાત્રતાનું લક્ષણ પ્રગટ વર્તમાન પાત્ર એટલે પ્રગટ પાત્ર છે. પ્રગટ પાત્ર છે અને અલ્પકાળમાં પામી જશે એવો પાત્ર છે. પાત્રતા પ્રગટ પાત્રતાના પણ બે ભેદ કહી શકાય, સામાન્ય ને વિશેષ. વિશેષ પાત્રતા વાળા જીવને ધર્મ પાત્રની પ્રાપ્તિ ઘણી નજીક છે, સામાન્ય પાત્રતા વાળા જીવને એટલી નજીકતામાં ધર્મ પ્રાપ્તિ ન હોય તો પણ પાત્રતાના કેટલાક ચિહ્નો તેની અવસ્થામાં પ્રગટપણે હોઈ શકે છે, સંબોધી શકે છે, એમ બે ભેદ લઈ શકાય. અહીંયા સંક્ષેપ છે આ વાત, પણ વિશેષ વિચાર કરતા આ વિષયમાં સામાન્ય ને વિશેષ એવા બે ભેદની અંદર લઈ શકાય. અહીંયા જે વર્તમાન પાત્ર છે એમ કહ્યું એના ઉપરથી આ વિચાર કરે, લખતી વખતે એટલો વિચાર નથી કર્યો, બધું કઈ એક જ વખતે આવે એવું એટલો ફેરતો પડશે. ક્યાં ક્યાં વર્તમાન પાત્ર છે એનો અર્થ વિશેષ પાત્ર છે. વર્તમાન પાત્ર તો છે પણ વિશેષ પાત્ર છે. વિશેષ પાત્ર છે એટલે અલ્પ, એને ધર્મ પ્રાપ્તિમાં અલ્પ સમય બાકી ગયો છે, ઘણો સમય બાકી નથી રહ્યો, લાંબો સમય નહીં કાઢે. એને વર્તમાન પાત્ર એટલે અત્યારે એની પાત્રતા, વર્તમાન પાત્ર કહેતા ઘણી પાત્રતા છે, નજીકની પાત્રતા છે એવો વર્તમાન શબ્દમાંથી ભાવ નીકળે. એટલે જરૂર ઓછી વધતી હોય તો એના ઉપર સામાન્ય વિશેષનો ભેદ થઈ ગયો ને. પાત્રતાનું એક લક્ષણ એ છે, અથવા પાત્રતાનો આંક એના ઉપર મૂકી શકાય કે જીવને પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ગરજ કેટલી છે, સત સમજવાની ગરજ કેટલી છે, સત પ્રાપ્તિની એની ગરજ કેટલી છે, એના ઉપર એની પાત્રતાનો આંક મૂકી શકાય. અને એ આંકની અંદર એટલા જ માટે શ્રીમદજીએ જે લક્ષણો બાંધ્યા, 10 લક્ષણ, એમાં જે પહેલું લક્ષણ લીધું સત્પુરુષના ચરણનો ઈચ્છુક, એ ચરણનો ઈચ્છુક એવા શબ્દ છે એની ગરજ ને સૂચવે છે. સત્પુરુષના સમાગમનો ઈચ્છુક એમ ન લીધો, સત્પુરુષના સાનિધ્યનો ઈચ્છુક એવું ન લીધો, પણ સત્પુરુષના ચરણનો ઈચ્છુક એટલે ભક્તિ વાળો લીધો, બહુમાન વાળો લીધો. સત્સમાગમ કરવા માટે તો જિજ્ઞાસાથી પણ જાય, સામાન્ય જિજ્ઞાસા હોય, ચાલો મહાપુરુષ છે, નાની છે, ચાલો એમની પાસેથી કાંઈ ને કાંઈ સમજવાનું મળશે, જઈએ ત્યારે બીજાને પણ સમય આપે છે, આપણને પણ સમય મળશે, સાથે એમ સામાન્ય ઈચ્છા થાય સત્સમાગમની. પણ એ કાંઈ એની પાત્રતા નથી, એ કાંઈ પાત્રતા બતાવે છે એવું કાંઈ નથી. પણ જે એના ચરણમાં રહેવા ઈચ્છે છે એટલે એક નિષ્ઠાથી જે એની સર્વ ઈચ્છાઓ એને માન્ય છે, એના સર્વ ભાવો એને માન્ય છે. શ્રીમદજીએ તો એ 272માં એમ લખ્યું કે જેનું સર્વ આચરણ વંદનને યોગ્ય છે. એટલા બધા એ રીતે જોતા એની પાત્રતાનો આંક એવી રીતે લીધો છે. ત્યાં પણ એની ભક્તિ ગણીને એની ગરજ લીધી છે. જગતમાં પણ જે કાર્યની બહુ ગરજ હોય ત્યાં બહુ નમતું જોખવામાં આવે છે. આ તો મોસ્ટ પ્રેક્ટિકલ વાત છે. જે કાર્યની ગરજ હોય એના પ્રમાણમાં માણસ નમતું જોખે છે, એ તો બરાબર છે. તો અહીંયા એના ચરણમાં આવી ગયો એનો અર્થ શું છે કે એના સર્વ ભાવો, એના સર્વ વિકલ્પો, એની બધી ઈચ્છાઓ, આજ્ઞાઓ એને શીર્ષાવંદી છે એ સ્થિતિમાં એ આવી ગયો. એને ચરણનો ઈચ્છુક કયો તો એની પાત્રતા એ જીવને દર્શનનો મંદ થાય છે એ પણ એની પાત્રતાનું સૂચક છે. અહીંયા પણ જે જીવ દ્રઢ સ્વભાવને ઓળખવાનો પ્રયત્નમાન છે એમ જે લીધું છે. ત્યાં પણ દર્શન નો મંદ થયો છે, કેમ કે સ્વરૂપને ઓળખવા માટેનો એનો પ્રયત્ન છે, એ દિશાનો એનો પ્રયત્ન છે. બીજી દિશાનો કોઈ પ્રયત્ન નથી કે વ્રત કરવા કે તપ કરવા કે આ કરું તે કરું યાત્રા કરું સ્નાન કરું, સ્વરૂપના નિર્ણય બાજુની દિશામાં એનો પ્રયત્ન જાય છે. તો ત્યાં દર્શનનો મંદ થયો છે. એ દર્શનનું જે ખાસ કરીને સ્વરૂપની નજીક જવાના પ્રયત્નમાં જે દર્શનનો મંદ થાય છે એ પણ એક પાત્રતાનું લક્ષણ છે. અનેક લક્ષણો છે, આમાં ઘણા ખરા લક્ષણો આપણે લઈ લીધા છે. આજે પ્રકરણ પહેલું લખ્યું છે કે પાત્રતાની દ્રષ્ટિએ જે જે વાત આવશે એમાંથી લીધા છે. આ પાત્રતાનું લક્ષણ છે, આ પાત્રતાનું લક્ષણ, આ પરિગ્રાફમાં ચાર પાત્ર લીધા છે. અહીંયા આત્મકાર્ય માટે દ્રઢપણે કટિબદ્ધ એટલે દ્રઢતા અને જેને મક્કમતા, દ્રઢતા મક્કમતા આવી છે અને આત્મલક્ષી જેનું જીવન થયું છે તેથી તે નજીકનો પાત્ર છે. પ્રગટ પાત્રતા સૂચક આ વિશેષણ છે. તે મોક્ષુ જીવને લક્ષમાં લેતા અત્યંત ઉપકારી થાય એવું છે. આ બધા દશાનું વર્ણનના પ્રકાર છે પાત્રતામાં, પાત્રતાના પ્રકાર, પાત્રતાની દશાનું વર્ણન છે કે એ લક્ષમાં લઈએ તો એને ઉપકારી થવાનું સંભવ છે. એવી પાત્રતા પોતામાં હોય તો મેળવે અને ન હોય તો એવી પાત્રતા માટે પોતે તૈયાર થાય એ દ્રષ્ટિએ એ ઉપકારી થાય એવું પ્રકરણ છે. આત્મધર્મ એમણે પહેલું વહેલું વાંચ્યું ત્યારે એમને ગુરુદેવ નો ફોટો જોયો આત્મધર્મ નો અને અર્ઘ ચડાવ્યું છે. કેટલું બહુ મારાયું દિગંબરની રૂઢિમાં ફસાયેલા ને તો તકલીફ પડે એવો છે. આ તો અત્યારે વિવાદાસ્પદ વિષય વિરુદ્ધ જાય. સંપ્રદાયની જે રૂઢિ છે ને સંપ્રદાયની જે ક્રિયાઓ છે એમાં તો વિરોધ થાય એવો પ્રકાર છે. કેવો ભાવ આવ્યો હશે હવે અનુમાન કરો કે પરોક્ષપણે જેમના પ્રવચનો વાંચતા એને અત્યંત બહુમાન થયું અને જેમ ભગવાનને અર્ઘ ચડાવે એમ અર્ઘ ચડાવ્યો એને વચનોના કહેનારનો બિંબ એક પ્રતિકૃતિ જોઈ. આ તો કાગળનો ફોટો છે એમથી વરે આ તો કોઈ ભગવાન પુરુષ છે એમ લાગ્યું છે. શું લાગ્યું છે? આ કોઈ ભગવાન પુરુષ છે એવું લાગ્યું છે તો એને અર્ઘ ચડાવ્યો, નહીંતર અર્ઘ ન ચડાવે. પછી એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી તો મારે પણ સોનગઢાવવું છે. સોનગઢ એ કોઈ મુંબઈ અમદાવાદ ની લેન મેન લાઈન ઉપર નથી, ચાલો રસ્તામાં ઉતરી જશું. તો અમદાવાદ થી બરાબર 12 કલાકનું સીધી તો ટ્રેનમાં જ આવવાનું થતું, 201 બરાબર 12 કલાકનો રસ્તો ટ્રેનનો કાપે ત્યારે અંદરના ભાગમાં સૌરાષ્ટ્રનો આવો તો સૌરાષ્ટ્રના પૂર્વ બાજુના ખૂણામાં છે. એટલો પરિશ્રમ ક્યારે લીધો કે એમના ચરણમાં આવવાની ઈચ્છા હતી ત્યારે ને. અચ્છા, નિયમ એવો છે કે જેને તમે સાંભળો છો એના પ્રત્યેનો પૂર્વગ્રહ શું છે, એ સાંભળવા મળતી વાતના અસર થવાનો બહુ મેજર ફેક્ટર છે. પૂર્વગ્રહ છે ને એ બહુ મહત્વનું કામ કરે છે, બહુ મહત્વનો ભાગ ભજવે છે. જો એ તદ્દન ગણ્યા હોત અને સામાન્ય જિજ્ઞાસાથી એમને સાંભળ્યું હોત, જોઈએ શું કહે છે, આપણને શું જાણવા મળે છે, શું કહે છે, જરા વિચાર કરશું, પરીક્ષા કરશું, તો એક રાતમાં જે પરિણામ આવવું જોઈએ એ પરિણામ ના આવ્યું. એટલે એમણે ખરેખર તો જ્યારે આત્મધર્મ વાંચ્યો ત્યારે ઓળખાણ થઈ કે આ કોઈ નક્કી સત્પુરુષ છે, નિશંકવાદ છે, આપણે જવું જોઈએ, પહોંચવું જોઈએ વહેલામાં. ઓળખાણ થઈ ગઈ છે, એ ઓળખાણ પૂર્વકે સાંભળે છે ત્યારે જ્ઞાન ને રાગ જુદા છે એમાં ભાસ આવે છે, ભાવ ભાષણ આવે છે. નહીં તો જ્ઞાન ને રાગ જુદા છે હું તો હજાર વાર અહીંયા સાંભળે છે, ગુરુદેવના શ્રી મુખેથી પણ હજાર વાર માનસો. પણ એને કઈ ભાવ ભૂમિકામાં રહીને સાંભળ્યું હશે એ વિચાર માંગી લીધો વિષય છે. એટલે તો પૂજ્ય બેન શ્રી વિશે ગુરુદેવે જે કાંઈ શબ્દો કહ્યા છે એ મુમુક્ષુને પૂર્વગ્રહ બંધાવવા માટે કયા છે. એનો પૂર્વગ્રહ તો નક્કી થાય કે તું કઈ રીતે સાંભળજે એ તો નક્કી થાય. આમ તો ગુરુદેવનો એક ઉપકાર તો જબરજસ્ત છે કે એમણે આત્મા સંભળાયો અને આત્મપ્રાપ્તિની વિધિ પણ બતાવી. એ ઉપરાંતનો પણ આ એક બીજો ઉપકાર છે કે એમણે જ્ઞાનીને પણ બતાવ્યા કે અમે તો જઈએ છીએ પણ પાછળ છે, તો જરાક ધ્યાન લઈને સાંભળજો, એ પૂર્વગ્રહથી સાંભળજો કે એના વચનોમાં દેશના લબ્ધી છે. નહીતર તો ઓળખાણ ને નહીં ઓળખાણમાં કેટલો સમય જાય ને કેટલો પરિશ્રમ જાય એ કહેવું મુશ્કેલ છે કે કેટલું થાય, કેટલું જાય, કેટલો ખર્ચ કરવો પડે સમય અને શક્તિનો. આ એ વિચારી લીધું, પણ જે સમજાય એ રીતે સમજાય તો, નહીતર નહીં. ઘણા પાસે એવું સાંભળ્યું છે, કાનજી સ્વામીને તમે સાંભળેલા, પણ એવું કઈ એ વખતે કઈ એવું લાગ્યું નહીં કે આમાં કઈ બહુ વાત કરી છે, સમજવા જેવી આવે છે. સાંભળ્યા હતા એવા તો ઘણા કહેનારા નીકળે છે, અજાણ્યા માણસો. આપણે એક અજાણ્યા જ હતા, તો ગણેશજી અજાણ્યા જ પહેલા વહેલા એવા, કોઈ દિવસ રૂબરૂમાં દર્શન નહીં કરેલા. પણ એક પૂર્વગ્રહ છે એ ઘણું કામ કરે છે. સામાન્ય માણસ એવો પૂર્વગ્રહ લઈને જાય છે કે ઠીક છે, ઘણા પ્રવક્તાઓ છે, ઘણા વક્તાઓ છે, ઘણા સાધુ મહારાજો છે, ઘણા છે દુનિયામાં ધર્મની વાત કરનારા ઘણા છે, આ પણ એક છે અને એમની રીતે એ વાત કરે છે, બીજાની રીતે બીજા વાત કરે છે, પોતપોતાની રીતે દરેક વાત કરે છે, આપણે ચાલો ને અત્યારે હવે આપણે કુદરતી આવ્યા છીએ અથવા તો મન થયું છે સાંભળવાનું, જઈએ છીએ તો સાંભળી લઈએ. હવે એ સામાન્ય રીતે એવા પૂર્વગ્રહથી જાય એને કોઈ એ વિષયમાંથી એને કાંઈ ગ્રહણ કરવાનું બનતું નથી. એટલે પૂર્વગ્રહ છે એ એક એવો વિષય છે કે પૂર્વગ્રહથી માણસ સાંભળે કે આ બરાબર કહેનારા છે એમ સાંભળે, તો એ ખોટું કહેતા હોય તો બરાબર જ એનું નક્કી થઈ જાય, એ ભૂલેને ન પકડી શકે. એવા પૂર્વગ્રહથી કોઈ પ્રવક્તાને સાંભળો કે આ બરાબર જ બધું કહે છે, કેમ કે એમણે ઘણું વાંચ્યું છે, ઘણું સાંભળ્યું છે, ઘણી રીતે તૈયાર થઈ ગયેલા છે, તો એ ભૂલ કરતા હોય તો એની ભૂલ ન સમજાય, કેમ કે એનો પૂર્વગ્રહ જે છે કે આ કહેનાર બધું બરાબર જ કહેવાનો છે. આમ પૂર્વગ્રહ છે એ મુખ્ય ભાગ ભજવે છે, અથવા સાંભળેલી વાતનો અસર લેવાનો મહત્વનો ભાગ એ ભજવે છે, મેજર ફેક્ટર છે. દર્શન મૂળ જેનો મંદ છે, શિથિલ છે, એ પાત્રતા વાળો જીવ છે, અને એ સમજણની અંદર યથાર્થતા અને અયથાર્થતા ના પ્રકરણમાં એ યથાર્થતામાં રહે છે, અયથાર્થતામાં જતો નથી. એ પણ એની પાત્રતાને કારણે એટલો એને ગેરલાભ થતો નથી અને એટલો લાભ રહે છે. અથવા પાત્રતા વાળો જીવ પ્રયોજનની પકડ બહુ સારી રીતે કરી શકે છે અને નિષ્પ્રયોજન વાતને કૌણ કરીને પોતાની સમયને શક્તિને ખો બચાવી દે છે, ખોતો નથી. એ પણ એનો પાત્રતાનો સૂચક છે. અથવા અનેક પ્રકારના શુભ ભાવો, ઊંચા સ્તરના શુભ ભાવો થાય તો પણ એ શુભ ભાવો થાય છે પણ અનુભૂતિ થતી નથી, એની ખટક જે જીવને રહે છે એ પણ પાત્રતાનો સૂચક છે. અથવા શાસ્ત્ર જ્ઞાન અનેક પ્રકારે સ્પષ્ટ સારું બરાબર થતું હોય અને શાસ્ત્ર જ્ઞાનની અંદર ભૂલ ન થતી હોય અને શાસ્ત્ર જ્ઞાનની અંદર ઉપયોગ ઘણો કામ કરતો હોય એવો વિશિષ્ટ ક્ષયક્ષમ હોય તો પણ એને અંદર ખટક ઊભી થાય કે આ તો શાસ્ત્ર જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે, અનુભૂતિનું જ્ઞાન નથી, એની ખટક જો અંદરમાં આવે તો એ પાત્રતાના લક્ષણમાં અનેક પ્રકાર છે. સામાન્ય રીતે આત્માનું અહિત થાય એવા જો પરિણામ થાય તો અંદર ભય થઈ જાય, એ પાત્રતાનું લક્ષણ છે. ધર્મ પ્રવૃત્તિ કરતા પણ ભાવભયથી ડરતા ડરતા કરતો હોય તો એ પાત્રતાનું લક્ષણ છે. પુણ્યના ઉદયમાં મોહ થાય એવા સંયોગો ઉભા થાય એમાં એને મોહ થવાને બદલે મૂંઝવણ થાય તો એ પાત્રતાનું લક્ષણ છે. પ્રકરણ બહુ મોટું છે, કેટલાય લક્ષણો છે એવા અનેક પ્રકાર કે એને મૂંઝવણ થવા માંડે. સામાન્ય રીતે જીવની મોહ વૃદ્ધિ થાય તો આને મૂંઝવણ થવા માંડે, અકારણપણે એની પાત્રતા જ કામ કરે છે. હા, એ તો એ વિશે ચર્ચતા નથી, નાસ્તિના વિષયની અંદર ચર્ચા નથી કરતા, એ સંક્ષેપમાંથી લીધું કે આમ પાત્રતા છે નહીતર અપાત્રતા છે, એ અપાત્રતાનું કાંઈ આપણે કામ એ કાંઈ નથી મેળવવાનો વિષય થઈ ગયો. અસ્થિથી લઈએ છીએ આમ પાત્રતા છે, આમ પાત્રતા છે, આમ પાત્રતા છે. જેટલું સંક્ષેપ કર્યું ને એટલું ઉપકારી લીધું, એમાંથી એ વાત નીકળે છે. તે મુમુક્ષુ જીવને પાત્રતાના લક્ષણો, મુમુક્ષુ જીવને લક્ષણ માંગતા ઉપકારી થાય તેમ છે. એ ઉપકાર થાય છે એનો અર્થ છે મેળવી લઈએ, અને ન હોય તો એની પ્રાપ્તિ માટે એને ભાવના થાય એ દ્રષ્ટિએ એ સમજવું ઉપકારી છે, એ વિચારવું ઉપકારી છે. વર્તમાન પાત્રતા વાળો જીવ પોતાની નજીકની પાત્રતા આ પણ એનું એક લક્ષણ છે કે જે એને સમજમાં આવ્યું તે સમજણને એ તરત પ્રયોગમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. પ્રયોગ કહો કે પ્રયોગ કરવા માટે એનો પ્રયત્ન અથવા પુરુષાર્થ કહો, સાંભળે અને જાણવાને જાણી લીધાનો સંતોષ ન કરે તો એ પાત્રતા નથી. જેમ સ્વભાવમાં સંતુષ્ટ થાય તો તે અપાત્રતાનું લક્ષણ છે, એ પાત્ર નથી. પણ અનેક ઊંચા સ્તરના સ્વભાવ અનેક થાય, ઘણા થાય, તો પણ અંદર ખટક થાય કે મારે જોઈએ છીએ તે આ નથી, એ પાત્રતાનું લક્ષણ છે. એમ સમજણને સમજણથી સંતુષ્ટ થઈ જાય, ઠીક ચાલો સમજાઈ તો ગયો, ખ્યાલમાં તો આવી ગયો, એમ કરીને એ એના પુરુષાર્થમાં ન જોડાય, સમજણને પુરુષાર્થમાં જોડે નહીં, યોજે નહીં, એની યોજના ચાલુ થઈ જવી જોઈએ. યોજના એટલે પ્લાનિંગ નહીં, અહીંયા યોજના એટલે યોજવાના કાર્યની પર્યાયને યોજના કહે છે, જેમ ભાવવાના કાર્યની પર્યાયને ભાવના કહે છે, એમ જોડાવાના કાર્યની પર્યાયને અહીંયા યોજના કહે છે. એ જે સમજણ છે એને એને પ્રયત્નમાં પ્રયોગમાં જોડવા લાગે છે શીઘ્રપણે. એ તુરત પાછો એમ જે સમજો કે એને તરત પ્રયોગમાં એ મૂકવા માંગે છે, તેને પ્રયોગમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. તે પણ વર્તમાન પાત્રતા વાળો છે. વળી એક આત્મા સિવાય જેને કાંઈ પણ જોઈતું નથી તેવી તીખી આત્મવૃત્તિ એ પણ ખાસ પાત્રતાની સૂચક છે. આવા પાત્ર જીવને જગતમાંથી તો કાંઈ મેળવવું નથી, એવા પાત્ર જીવને જગતના પદાર્થની ભૌતિક પદાર્થોની એષણા એને નથી હોતી, એટલે એને કોઈ એ પ્રકારની મહત્વાકાંક્ષાવાળો જીવ છે એ પાત્રતાવાળો. જેને જગતના પદાર્થોની મહત્વાકાંક્ષા છે, જેને જગતમાં માન આબરૂની મહત્વાકાંક્ષા છે એ પાત્રતાવાળો જીવ છે. એને માથે આવા પાત્ર જીવને જગતમાંથી તો કાંઈ મેળવવું નથી, પરંતુ ચૈતન્યની વૃદ્ધિના વિકલ્પ પરત્વે પણ તે નિષ્પ્રહ છે. આ બોલ છે ને, ચૈતન્યની વૃદ્ધિ પ્રત્યે પણ નિષ્પ્રહ છે. વૃદ્ધિ એટલે ગુણ નિધિ છે, એમાં એક એક ગુણ પ્રત્યેનું આકર્ષણ એમ નહીં, અભેદનો મહિમા લેવો છે. જગતના પદાર્થો જગતમાંથી તો એને કાંઈ મેળવવું નથી, પણ તત્વજ્ઞાનમાં ક્ષેત્રમાં આવશે ત્યારે એને આત્મામાં રહેલા ગુણો એ ચૈતન્ય વૃદ્ધિ છે, સમૃદ્ધિ છે એ ચૈતન્ય. એ વૃદ્ધિનો વિકલ્પ થયા કરે ભેદ પડીને, આવા આત્મામાં ગુણ છે, આવો ગુણ છે, આવો ગુણ છે, આવો ગુણ છે, એ પદ્ધતિ એ નહીં ચાલે. એ પાત્રતાનું લક્ષણ છે. કેટલે વર્ષ સુધીનો વિષય છે. કેમ પાત્ર જીવ પામી જાય છે એનું આ કારણ છે. કે કેટલાક જીવો તો એવા છે કે જે બાહ્યનો વ્યવસાયમાંથી નિવૃત્તિ લે છે, વૈરાગ્યને લઈને વિશેષપણે એની જે બાહ્ય પ્રવૃત્તિ આહાર આદિની રહેણી કરણીની પદ્ધતિ છે એની અંદર પણ વિશેષ મોહની તીવ્રતા જોવામાં ન આવે, ચારિત્ર મોહની તીવ્રતા જોવામાં ન આવે, એવું વૈરાગ્યમય જીવન હોય અને તત્વજ્ઞાનના ક્ષેત્રની અંદર પણ એનો ક્ષયોક્ષમ કાર્ય કરતો હોય સારી રીતે, તો પણ કોઈ કોઈ જીવો આત્માના ગુણ ભેદની અંદર ના વિકલ્પમાં રોકાઈ જાય છે. એ કંઈક પાત્રતાની ઓછપ હોય છે તો એ પ્રકાર પણ રહી જાય છે. જ્યારે જે પાત્ર જીવ છે એ તો ચૈતન્ય વૃદ્ધિના વિકલ્પ પરત્વે પણ તે નિષ્ફળ છે, એને ચૈતન્ય વૃદ્ધિનો વિકલ્પ થાય છે, વેદમાં ઉભો છે, રાગમાં ઉભો છે, હજી અભેદ અનુભવમાં આવ્યો નથી, આ સ્થિતિમાં એને આત્માના ગુણોની મહિમા આવતા ભેદ વિકલ્પ ઉઠે છે, પણ તે વિકલ્પની એને સ્પૃહા નથી, વિકલ્પ પરત્વે તે નિષ્ફળ છે. આ વિકલ્પની સાથે મારે કાંઈ કામ નથી, આવા વિકલ્પ મને હોય એમ એને જોતો નથી. જગતનો પદાર્થ તો જોતો નથી પણ આવા વિકલ્પ હોય એવું પણ એને જોતો નથી. આમ છે એ અભેદ અનુભવમાં આવે છે. વિકલ્પ પ્રત્યે એને આકર્ષણ નથી, વિકલ્પનું આકર્ષણ નથી, એનો અર્થ એ થયો કે વિકલ્પની એને મહત્તા નથી. સ્વભાવની દ્રષ્ટિએ જીવો તો એ આત્માની વૃદ્ધિના વિકલ્પો ઊંચામાં ઊંચા સ્વભાવ છે, એથી ઊંચો સ્વભાવ કોઈ નથી, તો પણ એ વિકલ્પ પ્રત્યે એને આકર્ષણ નથી, વિકલ્પની મહત્તા નથી, ઉલટાનો વિકલ્પ પરત્વે તો એ નિષ્ફળ છે, એની સ્પૃહા એને નથી થતી, એટલે એમાં એ રોકાયા વિના ભેદમાં જાય છે. અને એ પોતાના અસ્તિત્વને ચાહે છે, ત્યાં અભેદ અસ્તિત્વ પોતાના અનંત ગુણના અભેદ એવું જે પોતાનું હોવાપણું છે, હયાતિ છે, એને ચાહે છે, એવા પાત્ર જીવને આત્મા અવશ્ય પ્રગટ થાય છે તેની ખાતરી ગેરંટી આ વચનામૃતમાં આપી છે. વચનામૃતમાંથી ગેરંટી નીકળે છે વર્તમાન પાત્ર છે એમ કહીને. બહુ નજીકમાં જ આ જીવ પામવાનો છે એની અમે ખાતરી આપીએ છીએ, એમ એની અંદરથી ભાવાર્થ નીકળે છે. વળી આત્માર્થી જીવ સ્વકાર્યમાં ઉદ્યમવંત હોવાથી સમયને વ્યર્થ ગુમાવતો નથી. સ્વકાર્યમાં પોતાનો પુરુષાર્થ એનો ચાલતો હોવાથી એને વ્યર્થ સમય ગુમાવવાનો પ્રકાર ઉત્પન્ન થાય તો એને અણગમો થઈ આવે છે. એમ લેવું છે, અથવા એ પોતાના સમયનો પોતાના પુરુષાર્થમાં જ ઉપયોગ કરવા માંગે છે, બીજે એને ઉપયોગ કરવો નથી, કરવો પડે બીજી વાત છે પણ કરવો નથી, તેથી પોતાના વ્યર્થ સમયને ચાહીને પોતે સમયને વ્યર્થ ગુમાવે નહીં, ઈચ્છા એથી પોતાની ઈચ્છાથી ન કરે, એને પરવશપણે સમય ગુમાવવો પડે એ બીજી વાત છે, અને પોતે પોતે જોડાઈ જાય પોતાની ઈચ્છાથી એ બીજી વાત છે. માણસ નવરા પડે ત્યારે ટાઈમ કાઢે છે ને કોઈને કોઈ રમતમાં, કોઈ મનોરંજનમાં, કોઈ બીજી રીતે, કોઈ ત્રીજી રીતે, છે કે એ સારું લક્ષણ નથી. ખરેખર તો એને પોતાનો સમય પોતાના આત્મકાર્યનો પુરુષાર્થમાં લગાવવો છે. પાત્ર જીવને એ દ્રષ્ટિકોણ રહે છે, એ દૃષ્ટિકોણ ક્યારેય છોડતો નથી, એટલે ક્યાં એને જો સમય ગુમાવવાનું આવે તો એ વાત એને પોસાતી નથી. કઈ વસ્તુ એક મિનિટ વિચારમાં નથી, પણ એવું થાય સમજાવો, આત્મા વિચારવાથી આત્મા એ કઈ વસ્તુ છે? આત્માને છોડીને કોઈ પણ એક પર પદાર્થ પાછળ જીવ જાય તો એ અવશ્ય ગાંડો થાય, નહીતર ગાંડો કહેવાય તો ખરો છે. આને આ એક જ દેખાય છે, એને ગાંડપણ થઈ ગયું છે એ વાત. પછી ભલે પૈસા પાછળ જતો હોય તો એમ કે આ પૈસા પાછળ ગાંડો છે, શું કે? પણ એ પર પદાર્થમાં છે, સ્વપદાર્થમાં તો આત્માની પાછળ એકને એક આત્મ પદાર્થ, એકને એક નાયક, એકલા સ્વભાવને જોવો એ જ આદેશ ને, એ જ ઉપદેશ ને, એ જ વિતરાગ નું ફરમાન છે. અને એમ છતાં મહાવિવેક પ્રગટે છે, બાળપણ જતું રહે છે, દુનિયાનું પાગલપણ એનું ચાલ્યું જાય છે, એને મહાવિવેક પ્રગટે છે, પવિત્ર દશા પ્રગટે છે, નિર્દોષ દશા પ્રગટે છે, એમ છે. સ્વાધ્યાયમાં તો રોજ એકનું એક જ હાલે એવું છે. સ્વાધ્યાયમાં શું મળે? અહીં તો આત્માની માંડી છે, ત્યાં આત્માની જ વાત આવવાની, બીજું શું આવે? એકનું એક જ આવવાનું. પણ અહીંયા તો દાપણને વિવેક પ્રગટે એવી વાત છે, આ બધી અવિવેક ચાલ્યો જાય એવું છે. આત્માથી જીવ સમયને વ્યર્થ ગુમાવતો નથી, અર્થાત અપ્રયોજનભૂત વિષયમાં, એટલે અપ્રયોજનભૂત પ્રવૃત્તિમાં સમય જાય તે તેને પોસાતું નથી. દેવો પડે બીજી વાત છે, પણ એને અંદરથી પોષણ નથી. પરંતુ કોઈ એવા જ પ્રકારના ઉદયો એક પછી એક ચાલ્યા કરે, પણ તો પૂર્વકર્મનો આધારિત વિષય છે ને, તો એવા જ પ્રકારના પૂર્વકર્મ અનુસાર ઉદયો ચાલ્યા કરે તો ગમે તેવી કટોકટીમાં પણ, એ ઉદયમાં કટોકટીના કેટલાક પ્રસંગો હોય, અત્યારે ઘણી કટોકટી આવી ગઈ છે, તેમાં પણ અંતર્મંથન, વિચારણા અને સ્વાધ્યાય આદિનો સમય મેળવી લે છે અથવા ખેંચી કાઢે છે. ખેંચી કાઢે છે એટલે પુરુષાર્થથી પ્રયત્નથી એ અંતર્મંથનમાં જાય છે, વિચારણામાં જાય છે અથવા સ્વાધ્યાય કરે છે, એ પોતાના પુરુષાર્થથી કરે છે, કટોકટી નાખા. પણ સાધારણ જીવો બીજાઓ કટોકટીના કાળમાં રોકાઈ જાય છે કે ભાઈ ત્યારે અમને હરખાય નથી, અત્યારે અમને અનેક પ્રકારની તકલીફો છે, એમાં કાંઈ અમારો ઉપયોગ સ્વાધ્યાયમાં આવીએ તો કાંઈ વિચારણામાં લાગે હું છે નહીં. માટે અત્યારે તો હવે આ જે સમસ્યાઓ ઊભી થઈ છે એને બધું સરખું કરવામાં પીડ્યા છીએ. એક વખત બધું ઠાળે પડશે પછી કાંઈક નિરાતે ઉપયોગ સ્વાધ્યાયમાં લાગે એવી માનસિક સ્થિતિ થાય પછી સ્વાધ્યાય કરશું. એ પ્રકાર આત્માર્થી ને હોતો ગમે તેવી કટોકટીમાં પણ અંતર્મંથન એનું ચાલે છે, વિચારણા ચાલે છે અને સ્વાધ્યાયનો સમય પણ એ ખેંચે છે, મેળવે છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરનાર કોઈ પણ સાધક સાધક અવસ્થામાં રોકાતો નથી. આ તો બધા સ્તરના સાધકોને આ પ્રકારના પરિણામ મળે છે કે જે સાધકે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરી, સાધકપણાની શરૂઆત કરી, તે ચાહે જગન્ય સાધક હોય, મધ્યમ કક્ષાનો સાધક હોય કે ઉત્કૃષ્ટ સાધક હોય, તો પણ તે સાધક અવસ્થામાં ક્યાંય રોકાતો નથી. સામાન્ય રીતે મિથ્યા દ્રષ્ટિ જીવ તો કાં શુભ ભાવમાં રોકાય છે અને કાં શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડમાં રોકાય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ એ બંને પ્રકારના ચારિત્ર અને જ્ઞાનના વિભાવમાં તો રોકાતો નથી, પણ સ્વભાવ આશ્રિત નથી, સાધકપણાની સ્વાભાવિક પર્યાયમાં પણ રોકાતો નથી. આટલું સ્તર ઊંચું છે એનું, એને કેવી રીતે મેળવણી કરવી? ઘણા એમ કંઈક કહી દો આ ભલે અજ્ઞાની છે પણ કેવી સરસ વાત કરે છે, આ વાત એમની બરાબર છે ને, બહુ સરસ છે, આ ફલાની વાત એમની બરાબર છે. કેટલીક કોઈ કોઈ સારી વાતો હોય તો શું સારી છે, એ વાત તો સારી જ છે, પણ તેથી કાંઈ તેની મેળવણી જ્ઞાની સાથે થઈ શકે? કોઈ બાધક જીવ સાધક જીવ જેવી વાત કરે તો તેથી કાંઈ એની જ્ઞાની સાથે મેળવણી થાય? કેમ કે એ તો વિભાવમાં રોકાયેલો જીવ છે અને આ તો સ્વાભાવિક પર્યાયમાં, શુદ્ધ પર્યાયમાં, સાધકપણાની પર્યાયમાં પણ રોકાતો નથી, તે તો શુદ્ધાત્મામાં જ રોકાય છે. કુછ બેન શ્રી લખે છે 337 કે ચૈતન્યમાં એટલી બુદ્ધિ વૃદ્ધિ ભરી છે, બધું ભર્યું છે, બધું ભર્યું છે એટલે ચૈતન્ય પૂર્ણ છે, એનામાં કઈ કોઈ ખોડ ખાપણ ને ક્ષતિ નથી કઈ. તેથી એની શુદ્ધ પર્યાય થાય તો પણ શુદ્ધ પર્યાય બાજુ એને ચૈતન્યને છોડીને, પોતાના શુદ્ધ સ્વભાવને સ્વરૂપને છોડીને રોકાવું એ પ્રશ્ન સાધકને થતો એ પ્રકારમાં એ નથી આવતા. ત્યારે પેલા તો વિભાવમાં રોકાય છે, હવે એની મેળવણી ક્યાં કરવી? એને એને ક્યાં મેળવવા? એની તો કોઈ રીતે મેળવણી પણ થાય નહીં. સામાન્ય જ્ઞાન એટલે શું? નહીં, સમ્ય જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન નહીં, પણ એ સમ્ય જ્ઞાન છે. સમ્ય જ્ઞાન કામ કરે છે, જે પોતાના વિષયને સ્વ સ્વરૂપને વિષય કરનારો શુદ્ધને એવું જ્ઞાન છે. આ તો હું છે ભાઈઓ, બધા સાહિત્ય દુનિયાના વાંચે ને, બધું અબ્રાહમ લિંકને આમ કહ્યું, નામ છે પછી એવું છે, આવડું આવડું મોટું નામ કહ્યું માણસ. હવે ભાઈ એ લોકોને આર પાણીના ઠેકાણા હતા, એને તો ભક્ષોભક્ષમો વિવેક વિવેક હોય, એ શું એને પાસે સારા વિચારો હોય? પણ ક્ષોભક્ષમ હોય તો એને ક્યાંકથી ધાર્યું હોય? માણસને લાઇબ્રેરી તો મળે છે, વાંચવાનું તો મળે છે, તો શું કરે કે એને પણ કોઈ વાત ધારી હોય, એને ગમી હોય, એ વાત એની થઈ ગઈ છે એવું નથી. સામાન્ય રીતે તો કાંઈ જન્મ પછી શીખે છે માણસ, ભણતા વાંચતા લખતા વિચારતા, ક્યાં થયા લાગ્યું ગાંઠિક છે એટલે એને વાત કહી પોતાનું કોઈ પુસ્તક લખ્યું કે અમે એમાં કોઈ રીતે કહી કોઈ તાકીક ભાઈ આ ફલાણા એ કહ્યું. પણ જેના જેને મૂળમાં સત્ય દ્રષ્ટિ નથી, જેને સત્ય સ્વરૂપ અનુભવમાં આવ્યું નથી, અથવા જેને સત્ય જોયું નથી બીજી રીતે કહીએ, એ હારી વાત કરીને શું કરવાના? હારી વાત એક જગ્યાએ સારું કહેશો તો બીજી જગ્યાએ ઊંધું મારશો, એવી વાત કઈ કોઈની કિંમત આપી શકાય નહીં. સામાન્ય જ્ઞાન નો વિષય એટલે શું કહેવા માંગો? કેમકે જ્ઞાન તો જે વિષય કરે છે સ્વદ્રવ્યનો એ તો જ્ઞાન વિશેષ છે, શ્રુત મતિ શ્રુત જ્ઞાન છે, જ્ઞાન વિશેષ છે. વિષય એનો સામાન્ય દ્રવ છે, વિષય એનો સામાન્ય દ્રવ છે. જ્ઞાન પોતે જે વિષય કરે છે એ પોતે તો જ્ઞાન વિશેષ છે. સાધક સાધક અવસ્થામાં પણ રોકાતો નથી, તદ અનુસાર એ સિદ્ધાંત અનુસાર મુમુક્ષુ જીવ પણ ઉક્ત પ્રકારે એટલે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરવા વાળો હોવાથી ઉક્ત પ્રકારનો અર્થ એ છે મુમુક્ષુ પણ ઉપાડ તો એનો આ રીતે બરાબર આવે કે જો એ પૂર્ણતાનું લક્ષ્ય હોય પૂર્ણતાનું ધ્યેય હોય તો જ એની શરૂઆત બરાબર સરખી યોગ્યપણે થાય, નહીંતર યોગ્ય શરૂઆત થાય નહીં. તેથી મુમુક્ષુ જીવ પણ ઉક્ત પ્રકારે શરૂઆત કરવા વાળો હોવાથી કદી પણ ચાલતા પરિણમનમાં સંતોષાય જતો નથી, ક્યારે પણ એને ચાલતા પરિણમનમાં રાગની મંદતા થાય, દર્શન મોહની મંદતા થાય, કઈ પણ થાય, અથવા શાસ્ત્ર જ્ઞાન સૂક્ષ્મ વિશેષ થાય તો એને ક્યાંય પણ સંતોષ થવાનું કારણ બનતો અહીંયા તો શું લેવું છે કે પરિણમનનો આશ્રય જેને છોડવો છે, પરિણામ આશ્રિત પરિણામ જેને છોડવા છે એને પરિણામ આશ્રિત સંતોષ કરે તો પરિણામ આશ્રિત પરિણામ દ્રઢ થઈ જાય. જે પ્રક્રિયા એને છોડી દેવી છે પરિણામ આશ્રિત પરિણામની ઉલટી સ્થિતિમાં જવું છે, પરિણામનો આશ્રય છોડી દેવાની, એ પરિણામના કોઈ પણ ફેક્ટરથી એ કેમ સંતોષાઈ જાય? કે જ્ઞાન તો થયો, શાય તો મંદ થયો, દર્શન નો તો નંદ થયો, એવી રીતે કદી પણ સંતોષાતો. અથવા જે જીવ પરિણામ આશ્રિત પરિણામ વાળો તો છે પણ એ પરિણામ આશ્રિત પરિણામ બુદ્ધિ જે છે એ વધારે દ્રઢ થાય એવી, એનું કારણ જે સંતોષ પરિણામમાં થતા કોઈ પણ પ્રકારનો સંતોષ કે આ પ્રકારના પરિણામ એ પરિણામ બુદ્ધિને પર્યાય બુદ્ધિને અથવા મિથ્યાત્મને દર્શન મને દ્રઢ કરે છે, ઉલટા દર્શન મને દ્રઢ કરે છે. આ પરિસ્થિતિ થાય, વ્રત તો કર્યો ને, પ્રતિજ્ઞા તો લીધી ને, આ સંયમ તો પાડ્યો ને, સ્વાધ્યાય તો કર્યો, ભક્તિ તો કરીને, પૂજા તો કરીને, એ જેણે પરિણામ આશ્રિત કોઈ પણ પ્રકારે સંતોષ લીધો એ દ્રવલિંગી પર્યંતની કોઈ પણ ક્રિયામાં એ દર્શનોને દ્રઢ કરશે, અથવા એ સંતોષ પોતે જ ત્યાં દર્શનોની તીવ્રતાને સૂચવે છે. જ્યારે જીવને દર્શનોની તીવ્રતા થાય ત્યારે જ એને આવો પરિણામ આશ્રિત પરિણામનો સંતોષ ઉપજે, અને તેથી દ્રવલિંગી એને કોઈ પણ જો મુશ્કેલી ઊભી થઈ છે તો આ થઈ છે કે ક્રિયા અને પરિણામ એના ઘણા ચોખ્ખા ગુણીને યોગ્ય છે, 28 મૂળ ગુણ, છતાં પણ તકલીફ શું છે? કે તકલીફ એ છે કે એમાં સંતુષ્ટ છે, કષાય ઘણો મંદ છે. એટલો બધો કષાય મંદ છે, નવમી ગ્રીવકે ઉપજે છે, પણ એમાં સંતુષ્ટ છે એ મોટું મિથ્યાત છે. મોટું મિથ્યાત છે એટલે પ્રવચન સારમાં એને સંસાર તત્વ કહે છે. અમરચંદ્રાચાર્ય, કુંકુંદાચાર્ય છેલ્લી પાંચ ગાથા લીધી ને પંચરત્ન, એમાં એને સંસાર તત્વ કીધું. આ સંસાર તત્વ છે, એ તો સાધક અવસ્થા છે. અલ્પમૃત તો એમાં સંતોષ થતો નથી. આ તો હજી બધા સાધક સિવાયના બાધક ભાવમાં સંતોષ થાય છે, એને એને તો મેળવવા જેવું નથી. એને તો સાધક અવસ્થામાં સંતોષ થતો નથી. કે ન પમતો ન પમતો જાણું ભાવો રમતો અપમતો. પ્રચુર સ્વસંવેદન છે, ઓકે, પૂર્ણ તો નથી ને. પૂર્ણ જે સ્વસંવેદન હોય એની પાસે આ અનંતમાં ભાગે છે. તો આ તો ધીમી ધારે અમૃત પીવાય છે, આમાં કાંઈ અમારી તરસ છીપાતી નથી એમ કે છે. અમારે તો ધોધ પડવો જોઈએ એમ કે છે. અમૃતનો ધોર્યો પડવો જોઈએ એવી રીતે લે છે. પરમાનંદ દશા પૂર્ણ તેથી મુમુક્ષુ જીવ ચાલતા પરિણમનમાં કદી પણ સંતોષાય જતો નથી. સંતોષાય જાય તો એની પાત્રતા નથી, અને પાત્રતા વાળો કદી સંતોષાતો નથી. ઉલટાનો પાત્રતા વાળાને તો ખટક રહે છે, એનો અસંતોષ પ્રસિદ્ધ થાય છે ત્યાંથી. તો જે ખટક છે એ શું બતાવે છે? કે એનો અસંતોષ બતાવે છે કે આ બધા પરિણામ થયા પણ શું કામના? અનુભૂતિ ક્યાં છે? આમાં અનુભૂતિ ક્યાં છે? અનુભૂતિમાં આત્મા છે, આમાં ક્યાં આત્મા નથી એને લાગે છે. સંતોષાઈ જતો નથી, પરંતુ પોતાને કરવાનું ઘણું બાકી છે તેના ભાનમાં રહીને આગળ વધે છે. પૂર્ણ દશા એ કરવામાં ઘણું બાકી છે. હજી તો સાધક દશા શરૂ નથી થઈ, પૂર્ણ થવામાં તો કેટલું બાકી છે? તો ઘણું બાકી છે એના ભાનમાં રહીને તે આગળ વધે છે. જે કોઈ જીવ મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થતા કોઈ પણ પ્રકારના સ્વભાવમાં સંતુષ્ટ થાય છે, અર્થાત તેને ગણતરીમાં રાખે છે. સંતુષ્ટ થવાનો એક બીજો છે કે અમે સંતોષાતા નથી, પણ ઘણાને મનમાં મનમાં ગણાઈ જાય છે. ચાલો આટલું તો કર્યું, આટલું તો કર્યું, ચાર કલાક તો સ્વાધ્યાય થયો આજે, બીજા કલાક કરતા છે બે કલાક, પણ આપણે ચાર ચાર કલાક કરવા વાળા, આઠ આઠ કલાક કરવા વાળા. એ જે ગણતરી કરી એ સંતોષનો જ ભાઈ છે, એ સંતોષનો જ એક પ્રકાર છે. એમાં સંતોષ પણ છે અને અભિમાન પણ છે, બે વાત ભેગી છે. એમાં તો એ દુર્ગુણ થોડો વધારે જે છે ગણતરી જે કરે છે. ગણતરીમાં રાખે કે આટલું વાંચન અથવા શ્રવણ હું નિયમિત કરું છું, અથવા અમુક ક્રિયા તો હું કરું છું. તેણે તે કાળે તે કાર્યમાં સર્વસ્વ માન્યું છે, એના પરિણામને સ્પષ્ટ કરો, ખુલ્લા કરો, તો એણે એ કાળે જે કાંઈ કર્યું એને સર્વસ્વ માની બેઠો છે. તેથી તેનો વિકાસ થઈ શકતો નથી, અથવા સાચી વિધિ તેને પ્રાપ્ત પણ થતી નથી. એ વિધિને સમજી શકતો નથી.
જય શ્રી મંદર ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કાનુ દેવ જય શ્રી દિગંબર જય ધારમ જય.